समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार એમાં આપણે 10મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 9 અને 10 ગાથા, એ બે ગાથા આપણે કરી. એ 10મી ગાથાની અંદર અને 9મી ગાથાની અંદર જે વાત આવી, એ વાત એ પ્રકારે આવી કે વ્યવહાર નય દ્વારા પરમાર્થ છે એને જણાવી શકાય છે, એટલે એ વ્યવહાર નય એ પરમાર્થને જણાવનારો છે, એનું પ્રતિપાદન કરનારો છે. એ જે 8મી ગાથામાં વાત આવી હતી એ વાતને અહીંયા 9મી અને 10મી ગાથામાં એ સમજાવવામાં આવી. અને એમાં કઈ રીતે સમજાવવામાં આવી કે એ રીતે સમજાવવામાં આવી કે જે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ભાવશ્રુત દ્વારા, એ તો પરમાર્થથી શ્રુત કેવળી છે, પણ જેને આત્માનું જ્ઞાન થાય છે એટલે કે એ શાસ્ત્રોનું જ્ઞાન કરે છે, ત્યારે એ જ્ઞાન કરનારો જે છે અને એ જેને જ્ઞાન થાય છે એ બે વચ્ચે ભેદ પડે છે એટલે એ વ્યવહાર કહેવાય. પણ એ જ્ઞાન કરનારો જે જ્ઞાન કરે છે એને એ જ્ઞાન કરનાર સાથે સંબંધ છે, નહીં કે એને પેલા જ્ઞેયો સાથે સંબંધ છે. એટલે તાદાત્મ્યપણાનો જે સંબંધ છે એ જ્ઞાન કરનાર સાથે જ્ઞાનને છે. અને એમ થતાં એ દ્રષ્ટિ ક્યાં જાય છે? આત્મા તરફ જાય છે, એટલે આત્મા તરફ જ લક્ષ કરાવે છે. એટલે એવું ભેદરૂપ કથન કહેવા છતાં, એટલે ભેદરૂપ જે છે એ બધો વ્યવહાર છે એમ થવા છતાં પણ એ છેવટે દર્શાવે છે તો એ પરમાર્થને જ દર્શાવે છે, એમ વાત અહીંયા 9મી 10મી ગાથામાં લેવામાં આવી. હવે એ 10મી ગાથા પછીથી અહીંયા આગળ અહીંયા વાત કરે છે કે હવે વળી એવો પ્રશ્ન ઉઠે છે કે પહેલા એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? અહીંયા 9મી 10મી ગાથાની અંદર એમ વાત કરવામાં આવી, 8મીમાં એ પહેલા વાત કરવામાં આવી કે એ વ્યવહાર દ્વારા જ એ નિશ્ચયને જાણી શકાય છે એમ કહેવામાં આવ્યું. અને એમાં મ્લેચ્છનું ઉદાહરણ આપવામાં આવ્યું કે મ્લેચ્છ ભાષામાં જ સમજે છે એમ કરીને વાત કરી. અને પછી વધારે 9મી 10મી ગાથામાં વિસ્તારથી વાત કરી કે એ પરમાર્થને કહેનારો છે, વ્યવહાર નહીં છે એ પરમાર્થને કહેનારો છે. તો પછી હવે અહીંયા પ્રશ્ન એમ થાય છે કે જો એ વ્યવહાર પરમાર્થને કહેનાર છે તો પછી એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? પરમાર્થને કહેનાર છે તો પછી વ્યવહારને જ આપણે શા માટે અંગીકાર ન કરવો? તમે પહેલા અગાઉની ગાથામાં એમ કહ્યું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ હવે આ રીતે તમે જે વાત કરો છો એ ઉપરથી તો લાગે છે કે વ્યવહારને અંગીકાર કરવો જોઈએ. અને એના ઉત્તર રૂપે અહીંયા જે 11મી ગાથા કહેવામાં આવી, એ 11મી ગાથા ખરેખર જોવા જઈએ તો એ જૈન દર્શનનો પ્રાણ છે. ગુરુદેવે એને જૈન દર્શનનો પ્રાણ છે એમ કહ્યું છે. બહુ મહત્વની ગાથા છે. સમયસારમાં કેટલીક અતિ અગત્યની અતિ મહત્વની ગાથાઓ છે, એ પૈકીની આ એક ખૂબ મહત્વની ગાથા છે. 11મી ગાથા છે સમયસારની, એ ખૂબ મહત્વની છે. આપણે 11મી ગાથા અહીંયા લઈએ. અહીંયા 11મી ગાથામાં કહે છે કે વ્યવહારો ભૂતાર્થો ભૂતાર્થો દર્શિતસ્તુ શુદ્ધ નયઃ. कृतार्थम आश्रित खलु सम्यक दृष्टि भवती जीव। तो गुजराती में 11मी गाथा बोलो।
व्यवहार नय भूतार्थ दर्शित शुद्ध नय भूतार्थ छे भूतार्थ ने आश्रित जीव सुदृष्टि निश्चय होय छे।
11मी गाथा नो अर्थ आपणे लईए। અહીંયા 11મી ગાથાના અર્થમાં કહે છે કે વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે। જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે। પહેલી વાત, પહેલો શબ્દ જે છે તે વ્યવહાર નયનો છે। શબ્દ પહેલો શું છે? વ્યવહાર નય। એટલે વ્યવહાર નય એટલે શું? વ્યવહાર નયની વાત આવે એટલે પછી બીજી વાત એ આવે કે નિશ્ચય નય। તો વ્યવહાર નય એ શું છે અને નિશ્ચય નય એ શું છે? આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની અંદર પાર્ટ બીજામાં એમાં પ્રશ્ન 53 થી પ્રશ્ન 85 સુધી નય વિશેની ઘણી વાત કરી ગયા છીએ અને એમાં આશરે લગભગ 9 જેટલા સ્વાધ્યાય થયા છે। પોણો પોણો કલાકના 9 સ્વાધ્યાય, એના નંબર છે JP 215 થી JP 223 સુધી। એટલે નય વિષયમાં ઘણી વાત કરી છે, પણ જેમને ખ્યાલ નથી એમને માટે થોડીક વાત કરીએ, નહીતર પછી એમને આ ગાથામાં કોઈ રીતે રસ નહીં પડે, એટલા માટે એમને રસ જળવાઈ રહે એટલે આપણે વાત કરી કે નિશ્ચય નય એ છે કે જે મૂળ પદાર્થ છે, મૂળ વસ્તુ છે, મૂળ દ્રવ્ય છે એને દર્શાવનારો છે। મૂળ વસ્તુને દર્શાવનારો જે છે તે નિશ્ચય નય છે। સાદી સીધી સરળ ભાષામાં કહીએ તો એ જેમાં જે નયની અંદર એ મૂળ વાત આવતી હોય એ નિશ્ચય નય છે। વ્યવહાર નય કેવો છે? તો કે વ્યવહાર નય એવો છે કે એ ભેદ કરીને દર્શાવનાર છે અથવા તો એ આરોપિત કથન કરનારો છે, એ એક વસ્તુને બીજામાં ભેળવીને દર્શાવનારો છે, એક વસ્તુનો આરોપ બીજી વસ્તુ પર કરીને દર્શાવનારો છે, એ ખંડ ખંડ કરીને દર્શાવનારો છે। નય એટલે જ્ઞાનનો અંશ, કોઈ એક દ્રષ્ટિકોણથી આપણે જ્ઞાન કરીએ એને નય કહેવાય। તો આ નિશ્ચય નય છે એ તો મૂળ સ્વરૂપને દર્શાવનારો છે। એક દાખલો લઈએ અને પછી આપણે આપણી ગાથામાં આગળ વધીએ કે દાખલા તરીકે ઘડો છે તો એને આપણે માટીનો ઘડો છે તો માટીનો ઘડો કહીએ તો એ માટીનો જ છે, એ નિશ્ચય નયનું કથન કહેવાય। પણ એ ઘડાની અંદર ઘી ભરવામાં આવે છે એટલા માટે આપણે એને એમ કહીએ કે ઘીનો ઘડો। એ ઘડો તો માટીનો જ છે પણ આપણે ઓળખીએ છીએ એને ઘીના ઘડા તરીકે ઓળખીએ છીએ કે લાવો પેલો ઘીનો ઘડો લાવો, તો એ વ્યવહાર નય થયો, એ વ્યવહાર નયનું કથન થયું। એ જે જ્ઞાન કરાવનાર અંશ જે છે એ ખરેખર શું છે? તો કે આરોપિત, એમાં આરોપ શેનો મૂકવામાં આવ્યો? ઘડો જે છે એ તો માટીનો જ છે પણ એની ઉપર આરોપ ઘીનો મૂકવામાં આવ્યો, એને ઘીનો ઘડો કહેવામાં આવ્યો। માટીના ઘડાને ઘીનો ઘડો કહેવામાં આવ્યો એટલે જે જ્યાં નથી ત્યાં તેને બતાવવામાં આવ્યું, ખરેખર ઘડો માટીનો છે એટલે એ વ્યવહાર નયનું કથન થયું। એ જે નયથી આપણે જ્ઞાન કર્યું, એ જ્ઞાન જે આપણને થયું તે એ સત્ય નથી, એ ઘડો માટીનો છે એને આપણે ઘીનો ઘડો કયો, પણ એમાં નિમિત્ત છે કે અંદર ઘી ભરવામાં આવે છે એના કારણે એને ઘીનો ઘડો કયો, એટલે નિમિત્તને કારણે અથવા તો કોઈક બીજા કારણે એની ઉપર આરોપ કરવામાં આવે અથવા તો કોઈક રીતે એને ભેદરૂપે કહેવામાં આવે છે તો એ પછી સત્ય સત્ય રહેતું નથી એટલે એને એ વ્યવહાર નહીં કહેવામાં આવે છે। જ્યારે પેલો નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી એમાં તો શું કહેવામાં આવ્યું કે માટીનો ઘડો, માટીનો જ છે ઘડો એટલે પછી એમાં એ અંશ જે છે તે સત્યનો અંશ છે, મૂળ વસ્તુ જે છે એને દર્શાવનારો એ અંશ છે, મૂળ દ્રવ્ય છે એને જણાવનારો એ જ્ઞાનનો અંશ છે એ નિશ્ચય નય છે। એટલે નિશ્ચય નય છે એ સત્ય જ હોય, નિશ્ચય નય હંમેશા સત્ય જ હોય। જ્યારે વ્યવહાર નય છે એ શું કરે છે? તો કે વ્યવહાર નય જે છે એ કોઈકનો કોઈક ઉપર આરોપ લગાવીને, કોઈક નિમિત્તના કારણે કે કોઈ રીતે ભેદ કરીને એ જ્ઞાનને જણાવે છે, એટલે એ વ્યવહાર નય છે, તે સત્ય નથી, એ સત્ય નથી, એ ઉપચાર કથન છે, અસત્યાર્થ કથન છે, મૂળને વિપરીત રીતે જણાવનારું કથન છે. ભેદ કરીને જણાવે, જ્યાં ભેદ નથી ત્યાં ભેદ દર્શાવે, એટલે એ વિપરીતતા આવે છે એમાં. એટલે અહીંયા એ વાતથી શરૂઆત જ કરી છે, ગાથાની શરૂઆતમાં પહેલી જ વાત મૂકી કે વ્યવહાર નય અભૂતાર્થ છે. અભૂતાર્થનો અર્થ શું થાય? અભૂત અને અર્થ બે શબ્દ ભેગા કરીએ એટલે અભૂતાર્થ શબ્દ બને છે. અભૂતાર્થ છે એટલે અભૂતાર્થ એટલે અભૂત અર્થને પ્રગટ કરનારો છે. ટીકામાં એ વાત વધારે આવે છે વિસ્તારથી. અભૂત અર્થને પ્રગટ કરે એનો અર્થ એ છે કે જે વિદ્યમાન નથી, જે છે નહીં એને એ કહે છે, અથવા તો જે અસત્ય છે એને કહેનાર છે, એટલે એ અભૂતાર્થ કહ્યો. જે ક્ષણિક છે, જે પાછળથી, જે કોઈક અપેક્ષાથી જે એ નય ગ્રહણ કર્યો છે એવો છે, એ અભૂતાર્થ છે, એ અભૂતાર્થ છે. એટલે વ્યવહારને અભૂતાર્થ છે, એટલે બધોએ વ્યવહારને જે છે તે અપેક્ષાથી જોઈએ તો એ અસત્યાર્થ છે, જે જુઠ્ઠો છે. ગુરુદેવે તેને જુઠ્ઠો છે એમ પણ કહી દીધું. આ ગાથાની અંદર જ્યારે વિસ્તાર જે કર્યો છે એની અંદર એ વાત પણ લેવામાં આવી કે એ આખો જે વ્યવહાર નય છે એ કેવો છે, તો કે અભૂતાર્થ છે, અને શુદ્ધ નય છે તે ભૂતાર્થ છે. શુદ્ધ નય છે તે ભૂતાર્થ છે. શુદ્ધ નય એટલે એ નિશ્ચય નય છે, જે વસ્તુના મૂળભૂત સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને જણાવનારો નય છે તે શુદ્ધ નય છે. આત્માનું જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ જણાવનારો જે જ્ઞાનનો અંશ છે તે શુદ્ધ નય છે, એ ભૂતાર્થ છે, એ જેમ છે તેમ જણાવનારો છે, એ પરમ સત્યને જણાવનારો છે, અને એ જ પરમાર્થ છે. એમ કોણે કહ્યું છે? એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે, એમ ઋષિશ્વરોએ કહ્યું છે. અને તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. અને એને ગૌતમ સ્વામી જેવા ગણધરોએ અને કુંકુંદાચાર્ય જેવા આચાર્ય ભગવાનોએ પણ એમ જ અનુભવ્યું છે કે જે શુદ્ધ નય છે તે જ ભૂતાર્થ છે, એ જ સત્યને કહેનારો છે, એ નિશ્ચય છે, અને એ આશ્રય કરવા લાયક છે. જ્યારે વ્યવહાર નય છે તે અભૂતાર્થ છે, એટલે અસત્ય છે, અસત્યાર્થ છે, જૂઠો છે, અને નિશ્ચયને ભૂતાર્થ એટલે સત્યાર્થ છે, સાચો છે. આવી વાત પહેલા ક્યારે આપણને સાંભળી અને એનો નિર્ણય કરવાનો વખત મળ્યો નથી, એટલે આ સંસારમાં રખડવું થયું છે. જો આવો નિર્ણય પહેલા થયો હોત, આ વાતને બરાબર સમજમાં આવી હોત, તો પછી શુદ્ધ નયનો આશ્રય કરી અને આ જીવે પોતે સમ્યક દર્શન પ્રગટ કર્યું હોત. એટલા માટે આ ગાથાનું ખૂબ મહત્વ છે. શું વાત આવી? કે જે અશુદ્ધ નય છે, વ્યવહાર નય છે, એ અભૂતાર્થ છે, જે શુદ્ધ નય છે તે ભૂતાર્થ છે, અને તે આશ્રય કરવા લાયક છે. અહીંયા શબ્દો મૂક્યા છે, બરાબર મૂક્યા છે, એક એક શબ્દ તોડી તોડીને મૂક્યા છે. વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ભૂતાર્થનો આશ્રય કરનારા જીવને સમ્યક દ્રષ્ટિ કહ્યો છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ત્રણેય કાળ રહેવાવાળો આ ભગવાન આત્મા જે આનંદ સ્વરૂપ છે, જે જ્ઞાયક ભાવ છે, એ છે, એ પદાર્થ છે, છતો છે, શાશ્વત ચીજ છે, જેની હયાતી છે, જેનું અસ્તિત્વ છે અને અનાદિથી એનું અસ્તિત્વ છે, એ ક્યારેય કોઈ દ્વારા ઉત્પન્ન થયો નથી એવો આ આત્મા, અને એનો ક્યારેય નાશ થતો નથી, એ છતી ચીજ છે, અને એ છતી ચીજને કેટલાય જીવોએ એમ જ એના મૂળભૂત સ્વરૂપે એટલે શુદ્ધ સ્વરૂપે પોતે પર્યાયમાં પ્રગટ કરી છે, એટલે કે પોતાની એવી શુદ્ધ દશા થઈ છે, પર્યાય એટલે એક સમયની અવસ્થા, એને પર્યાય કહીએ છીએ. બીજા સમયની અવસ્થા બીજી, ત્રીજા સમયે ત્રીજી, એટલે એ પર્યાય એટલે એ અવસ્થાઓ જે બદલાય એને આપણે પર્યાય કહીએ છીએ. અનંત પર્યાયો અત્યાર સુધી થઈને અનંત પર્યાયો આ જીવની થશે. આપણે પર્યાય દ્વારા બધાને ઓળખીએ છીએ. પર્યાય એ સપાટી છે, એની સાથે ઊંડાણમાં રહેલું જે દળ પડ્યું છે એને આપણે જોતા નથી. એટલે પર્યાયમાં જે દેખાય છે તેને આપણે માનીએ છીએ અને આમ જ જગતમાં ચાલી રહ્યું છે. દ્રષ્ટિ એની વર્તમાન પર્યાયને છોડીને અંદરમાં ભગવાન આત્મા કેવો છે એના તરફ જાય તો એને નિર્ણય થાય કે આ હું તે મનુષ્ય નહીં, હું તે પુરુષ નહીં, હું તે રમેશ નહીં, એ બધો નિર્ણય થાય. પણ એને એવો નિર્ણય કરવો જ નથી, એને પ્રમાદમાં રખડવું છે, એટલે એ ક્યારેય એવો વિચાર કરતો જ નથી. એ પર્યાય દ્રષ્ટિ થઈને રહ્યો છે. પર્યાય જે છે એને ઉપરથી જુએ છે, પણ એની સાથે રહેલો જે ભગવાન આત્મા, જે ત્રિકાળી વસ્તુ છે, જે ક્યારેય બદલાતી નથી, જેમાં કોઈ ફેરફાર થતો નથી, જે કોઈના કારણે નથી, જેનું સુખ આનંદ શાંતિ બધું એના પોતાનામાં ભર્યું છે, એવો એ ભગવાન આત્મા, એ છતો છે એવો પદાર્થ, હયાતી છે એવો પદાર્થ, શાશ્વત ચીજ, એ ભૂતાર્થ છે. એ ભૂતાર્થ ને એનો આશ્રય કરતા, એની સન્મુખ થતા, એટલે એની સન્મુખ થવું એટલે કેવી રીતે સન્મુખ થવું, તો કે પોતાનો સ્વભાવ ચૈતન્ય છે ને, જ્ઞાનરૂપ સ્વભાવ છે ને, ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન, હંમેશા એ જ્ઞાન કરે જ છે. કોઈ સમય એવો નથી કે જ્યારે આત્મા જ્ઞાન ન કરતો હોય. તેવો એવો એનો જ્ઞાન કરવાનો જે સ્વભાવ છે, એવા જ્ઞાન કરવાના સ્વભાવે જ્યારે એ પરિણમી રહ્યો છે, ત્યારે એ બાહ્યનું જ્ઞાન કરવાને બદલે એ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવા માટે એના ઉપયોગને એ ધ્રુવ તરફ લઈ જાય. ઉપયોગ શું છે? ઉપયોગ એટલે લક્ષ. જેનું જ્ઞાન કરવું છે એનું આપણે લક્ષ કરીએ છીએ, એને આપણે જ્ઞાનનો ઉપયોગ, દર્શનનો ઉપયોગ એમ કહીએ છીએ. દર્શન એટલે દેખવું અને જ્ઞાન એટલે વિશેષતાથી એને જાણવું. એવું દેખવું ને જાણવું એ સતત પ્રક્રિયા ચાલુ જ છે. એટલે એ સતત પ્રક્રિયા ચાલે છે ત્યારે એ જેને જાણે છે, દેખે છે, ત્યાં એનો ઉપયોગ હોય છે. સેકન્ડે સેકન્ડે એ એના ઉપયોગને પલટાવે છે અને બીજી જગ્યાએ ઉપયોગને જોડે છે એટલે એનું જ્ઞાન કરે છે, ત્રીજી જગ્યાએ જોડે છે એટલે એનું જ્ઞાન કરે છે, ચોથી જગ્યાએ જોડે છે એટલે એનું જ્ઞાન કરે છે. એટલે એ પોતાના ઉપયોગને ફેરવે છે, ભમાવે છે, અને એમ કરતા જુદા જુદા પદાર્થોનું જ્ઞાન કરવા જાય છે. એવું એને અનાદિનું ચાલી રહ્યું છે. તો અહીંયા મહાપુરુષો કહે છે કે એ તારા ઉપયોગને તું બહારમાં બધે ભમાવી રહ્યો છે ને, ત્યાંથી પાછો વાળીને તારા આત્મા તરફ લઈ જા, તારા સ્વરૂપ તરફ એ ઉપયોગને લઈ જા, જ્ઞાન દર્શનના ઉપયોગને તારા આત્મામાં લઈ જા. અને આત્મામાં લઈ જા તો ક્યાં આત્મામાં લઈ જા? આત્મામાં એટલે પ્રભુ, જે પોતાનું બદલાતું નથી એવું જે સ્વરૂપ એટલે ધ્રુવ, એ ધ્રુવ તત્વ તરફ લઈ જા. બદલાતો અંશ નથી એ ધ્રુવ છે, પર્યાય છે એ બદલાતી વસ્તુ છે. એ આત્મામાં એ બદલાતી વસ્તુ જે છે એની વાત નથી લેવી. એના તરફ તું લઈ જઈશ તો તું ત્યાં સ્થિર નહીં થઈ શકે. તારે ત્યાં સ્થિર થવાનું છે. તારા જ્ઞાન દર્શનના ઉપયોગને એ ધ્રુવ પર લઈ જા, તું સ્વરૂપ તરફ લઈ જા, અને ત્યાં તું દ્રષ્ટિ કરીશ અને ત્યાં જો તું સ્થિરતા કરીશ તો તને એનો અનુભવ થશે, એનું જ્ઞાન થશે, તારા સ્વરૂપનું જ જ્ઞાન થશે અને એ તારા સ્વરૂપનો તને અનુભવ થશે. તારું કેવું સ્વરૂપ છે? શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, આનંદ અને સુખમય સ્વરૂપ છે, એનો તને અનુભવ થશે. અને એમ થતા તને એવી જ શ્રદ્ધા થશે કે તું ભગવાન આત્મા સિદ્ધ સમાન છો, અનંત ગુણોનો પિંડ છો અને ચૈતન્ય સ્વરૂપ તારું છે, એને કોઈ બીજો ફેરવી શકે એમ નથી, તું બધાથી જુદો છો, એવો તને એ અનુભવ થાય છે. ત્યારે એ વખતે તને જ્ઞાન આનંદનો અનુભવ થાય છે, અનંત ગુણોની પર્યાય તને સુખરૂપે અનુભવાય છે. એનું નામ સમ્યક દર્શન. એવું સમ્યક દર્શન એવા આત્માના આશ્રય કરવાથી થાય છે એમ અહીંયા કહેવું છે. એવા આત્માનો આશ્રય કરતા, જે શાશ્વત વસ્તુ છે, જ્ઞાયક ભાવ કહો, એને કે પરમ પારિણામિક ભાવ કહો, જે ત્રિકાળી વસ્તુ છે તે ભગવાન આત્મા, એ આત્માનો આશ્રય કરે એટલે એની સન્મુખ થાય, એટલે એ નિશ્ચયથી એ સમ્યક દ્રષ્ટિ થયો. કેમ કે એવું કરતા એને આત્માનું આનંદરૂપે જ્ઞાન અને એનો અનુભવ થાય છે. એટલે પહેલા પ્રતિભાસ છે, દેખવું છે, અને પછી એનું વિશેષતાથી જાણવું થાય છે, એટલે જ્ઞાન છે, એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે, અને પછી સમ્યક સાચી શ્રદ્ધા થાય છે, અને એ પ્રમાણે પછી અનંત અનુબંધી કસાય જાય છે. એ વખતે એક આનંદનો, અપૂર્વ એવા આનંદનો અનુભવ હોય છે, એવું થાય છે, એને આપણે સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ, સમ્યક દર્શન થયું એવો કહીએ છીએ. તો એ નિશ્ચયથી જે સમ્યક દ્રષ્ટિ છે તે કેવો છે? તો કે એણે પોતાના સ્વરૂપનો આશ્રય કર્યો છે એવો છે, પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે, એ જ સાચો નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. અને એનું કારણ અહીંયા આપણને જણાવ્યું, ગાથાની અંદર વાત એટલી જ કરી. અહીંયા શું વાત કરી છે અહીંયા ગાથામાં? કે એવા ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે, જે પોતાના સ્વરૂપમાં જાય છે, સ્વરૂપના આશ્રયે જે એને શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય છે, અને અંશે ચારિત્ર પણ શુદ્ધ ચારિત્રની પણ પર્યાય પ્રગટ થાય છે, એવો એ જીવ, એ આત્માનો આશ્રય કરનારો જીવ છે, તે જ સમ્યક દ્રષ્ટિ છે, નિશ્ચયથી તે જ સમ્યક દ્રષ્ટિ છે, બીજો કોઈ સમ્યક દ્રષ્ટિ નથી. બાહ્યમાં વાત કરે, પંડિતાઈ કરે, વધુ કરે, પણ એથી કરીને એ સમ્યક દ્રષ્ટિ થઈ જતો નથી. સમ્યક દર્શન તો ત્યારે જ થાય જ્યારે એ સ્વરૂપના આશ્રયે પોતે પોતાના આત્માને અનુભવે, ત્યારે એ સમ્યક દ્રષ્ટિ થાય, ત્યારે સમ્યક દર્શન થાય. આત્માને એની સન્મુખ થઈને જાણવો, એનું નામ સમ્યક દર્શન છે. અજ્ઞાનીઓએ જેવો આત્મા કલ્પ્યો હોય એની અહીંયા વાત નથી. અજ્ઞાનીઓએ જાણ્યો નથી અને આત્મા વિશે જે કંઈ કહે એની કોઈ અહીંયા વાત નથી. જો વેદાંતમાં પણ આત્માની વાત આવે છે, સર્વવ્યાપક માનવામાં આવે છે, અને આત્માને માટે એમ પણ કહેવાય છે કે પરમાત્મામાં ભળી જાય છે, આવી બધી વાત આવે છે, પણ એ વાત અહીંયા નથી. અહીંયા તો સર્વજ્ઞ પરમેશ્વરે જેવો પ્રત્યક્ષ જોયો, જાણ્યો, અનુભવ્યો છે, દિવ્ય ધ્વનિમાં એવો જ કહ્યો છે, તે ત્રણેય કાળ રહેવાવાળો ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એની અહીંયા વાત છે. અને એનો આશ્રય કરતા, એનું નિર્વિકલ્પ ધ્યાન કરતા, એના તરફ દ્રષ્ટિ કરતા, એની સન્મુખતા કરતા, એનો અનુભવ થાય છે, એનો અનુભવ થાય છે. અને જે દશા પ્રગટ થાય છે એ દશાને આપણે સમ્યક દર્શન કહીએ છીએ, એ પર્યાયને એ સમ્યક દર્શનની પર્યાય કહીએ છીએ. અને એ થતાં ધર્મની શરૂઆત થાય છે. નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે એ સમ્યક દર્શન થયું, અને સમ્યક દર્શન એ ધર્મનું પહેલું પગથિયું છે, ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. અહીંયા કોઈને એમ લાગે કે પર્યાય તો સ્વતંત્ર છે, અને વળી એ જ્ઞાયકનો આશ્રય કરે, એ કેમ, એ કઈ રીતે આશ્રય કરે, એવો પણ કોઈને પ્રશ્ન થાય, થોડા અભ્યાસ કરતા હોય એવા, અને એવો પણ પ્રશ્ન થાય. ગુરુદેવ એનો સરસ જવાબ આપ્યો છે કે વર્તમાન પર્યાય સ્વતંત્રપણે કરતા થઈ અને એ સ્વભાવ તરફ ઢળે છે. રાગનું લક્ષ છોડે છે, પરનું લક્ષ છોડે છે, એટલે પર સંબંધીનું એ જ્ઞાન નથી કરતી અને સ્વનું જ્ઞાન કરે છે. એ પર્યાય કે જેના છએ છ કારકો એના પોતાના છે, એ પર્યાય સ્વતંત્રપણે કરતા થઈને એ જ્યારે પોતે સ્વભાવની સન્મુખ થાય છે, એ પૂર્ણ આનંદ જ્ઞાયક ભગવાન છે એની તરફ એ ઢળે છે, એટલે એનો આશ્રય કરે છે એમ કહેવામાં આવે છે. આશ્રય કરે છે એનો અર્થ એ થાય છે. એટલે એ જ્ઞાનની પર્યાય, જાણવાવાળી પર્યાય છે, એ સ્વભાવની સન્મુખ થઈ અને એ ભગવાન આત્માનું જ્ઞાન કરે છે, એટલે પોતાનું જ જ્ઞાન કરે છે, પોતાના સ્વરૂપને જ્ઞાન કરવાવાળી એ પર્યાય થાય છે. ત્યારે કોઈ બેપણું રહેતું નથી, દ્વેત રહેતો નથી, એ જ્ઞાન રૂપે પોતે પરિણમી જાય છે એમ કહેવાય. એને એ પર્યાયની અંદર ભગવાન આત્માનું દર્શન થાય છે, એનું જ્ઞાન થાય છે. અને એ જાણનારો, જ્ઞાન કરનાર પણ પોતે છે, અને જેનું જ્ઞાન થાય છે એ પણ ભગવાન આત્મા પોતે જ છે. અને એ એક રૂપ થઈ જાય છે, એમાં બે વાત કોઈ રહેતી નથી. એને આશ્રય થયો એમ કહેવામાં આવે, સ્વરૂપનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે, નાયકનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે. અનાદિથી આ પર્યાય જે થતી હતી જ્ઞાનની, એ પર્યાય એ પરનું લક્ષ્ય કરતી હતી, અને પરનું લક્ષ્ય કરવાને લીધે એને પર સાથેનું જોડાણ થતું હતું, અને એમાં એને રાગ થતો હતો. કેમ રાગ થતો હતો? કે જેનું એ જ્ઞાન કરે ત્યાં એ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતી હતી. એ પર્યાયમાં જે જ્ઞાન થાય ત્યારે એની સાથે એનો જે ભાવ છે એ પરલક્ષે થતો હતો, વિભાવ રૂપે એ ભાવ પરિણમતો હતો. અને વસ્તુ આ સારી છે, આ ખરાબ છે, ખોટી છે, સાચી છે, એમ એ અનિષ્ટ બુદ્ધિ ઇષ્ટ બુદ્ધિ કરતો હતો. અને એવું થાય એટલે સ્વાભાવિક છે કે રાગ કે દ્વેષ થયા વગર રહેતા જ નહીં, રાગ કે દ્વેષ થયા વગર રહેતા જ નથી. એટલે રાગ દ્વેષ એ કયા કરતો હતો. તો અનાદિની એ પર્યાય, એને એમ કહી શકાય કે અનાદિની એ પર્યાય એક પછી એક પછી એક પછી એક પછી એ બધી પર્યાયો એ ક્યાં વર્તતી હતી? રાગ અને દ્વેષમાં પણ રહેતી હતી, એટલે મિથ્યા ભાવે રહેતી હતી, અજ્ઞાન ભાવે રહેતી હતી. અને એ મિથ્યાત્વ હતું, એ મિથ્યાત્વ જ્યારે એ પર્યાય પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે, સ્વરૂપનું એને ભાન થાય છે, અને સ્વરૂપનો આનંદ એને અનુભવાય છે, ત્યારે એ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે એમ કહીએ છીએ. એની શ્રદ્ધા જેમ તીર્થંકર ભગવાનની, કેવળી ભગવાનની, ગણધર ભગવાનની જેવી શ્રદ્ધા છે, એવી શ્રદ્ધા સાચી થાય છે એટલે એમને સમ્યક્ત્વ થયું, એટલે મિથ્યાત્વ ગયું. અને આ મિથ્યાત્વ ગયું ત્યારે આપણે વ્યવહારથી એમ કહી શકીએ કે એ વખતે મોહનીય કર્મનું દર્શન મોહનીય ગયું, એનો ઉપશમ થયો, ક્ષયોપશમ થયો. પણ એ તો કર્મ જુદું જ પડ્યું છે. એ કર્મ જે છે એ તો એના નિમિત્તે એ થાય છે, મૂળ જે કંઈ થાય છે એ તો એના આત્મામાં થાય છે, એ મહત્વનું છે. એમ નથી કે પેલું કર્મ જાય એટલે અહીંયા આત્મામાં કંઈ થાય, એમ નથી. એ મોટામાં મોટી અત્યારે જૈન દર્શનમાં મોટામાં મોટી જો ભૂલ ચાલી રહી હોય તો એ છે કે કર્મ બધું કરે ને કર્મ આમ થાય તો આમ થાય, ને કર્મ જાય તો આમ થાય, કર્મ જાય તો તેમ થાય. અરે ભલા ભગવાન, તું યમ વિચાર કેમ નથી કરતો કે કોઈ પણ કર્મ બંધ થયો છે એને સ્થિતિ બંધ છે કે નથી? કોઈ પણ બંધ પડે છે તો આપણે જાણીએ છીએ એનો પ્રકૃતિ બંધ છે, પ્રદેશ બંધ છે, સ્થિતિ બંધ છે, અનુભાગ બંધ છે. એટલે કોઈ પણ કર્મ ક્યારેય બેસી રહેતું જ નથી, એનો સ્થિતિ બંધ છે, એટલે એ સ્થિતિ પૂરી થવાની જ છે. તો તું શુકરા કર્મથી ડરે છે? કર્મ તારું શું બગાડે છે? તું જાગૃત થા ને, એટલે તું જાગૃત થાય અને તું તારા સ્વરૂપમાં જાય અને તને સમ્યક્ત્વ થાય ત્યારે પેલું આપોઆપ એ મિથ્યાત્વ જાય છે, એટલે કે મોહનીય દર્શન મોહનીય જાય છે, એમ જ છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પોતે વિભાવ ભાવે પરિણમે છે તો પેલું કર્મ બંધાય છે, એટલે કે રાગ દ્વેષના ભાવે પરિણમે છે તો આશ્રવ થાય છે અને બંધ પડે છે. અને એવા બંધ પડે છે, ભાવ બંધ પડે છે તો પછી એવા કારણ રજકણો ભેગા થઈ અને એ દ્રવ્ય કર્મ બંધાય છે. તો પછી એ જ રીતે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપના ભાવે પરિણમન કરે, પોતાના સ્વરૂપમાં જાય, તો સ્વભાવ ભાવે પરિણમન કરે છે. વિભાવ ભાવ છોડીને સ્વભાવ ભાવે પરિણમન કરે તો પછી કારમેણ રજકણો છૂટા પડે, એટલે નિદ્રા થાય, સંવરવક થાય ને નિદ્રા થાય. આ આટલી સહેલી સરળ વાતને એને ક્યારેય સમજી નથી, વિચારી નથી. એને એવો વિચાર પણ નથી આવ્યો કે મારું શુદ્ધ મૂળ સ્વરૂપ કેવું છે અને એને કેમ હું પ્રાપ્ત કરું. એટલે એ વાત અહીંયા આ ગાથામાંથી ઉદ્ભવે છે. આ ગાથામાં હજી ઘણો બધો ભાવ ભર્યો છે, એનો આપણે ઘણો વિસ્તાર હજી લેવાનો બાકી છે. એમાંથી ઘણી વાત આવે છે. જૈન દર્શનનો પ્રાણ જે કહ્યું છે એ અમસ્તુ નથી કહ્યું. એટલે એક વાત એ આવી અહીંયા કે એ મિથ્યાત્વ જાય છે, સમ્યક્ત્વ પ્રગટ થાય છે, એ કોના આશ્રયે પ્રગટ થયું? પોતાના આશ્રયે, સ્વરૂપના આશ્રયે, એ શુદ્ધ નિશ્ચય નહીંથી જે કહેવામાં આવે કે સંકિત થયું, એ સંકિત નિશ્ચયથી થયું છે એવું ક્યારે કહેવાય? તો કે એ પોતે સ્વતંત્રપણે પોતે પોતાનો નાયકનો જ આશ્રય કરે છે ત્યારે એને એવી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, સમ્યક દર્શન થાય છે. આ વાત અહીંયા શરૂઆતમાં જ કરી દીધી. હવે એનો વિસ્તાર જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કર્યો છે કે જે ભાવ એમાં ભર્યા છે એ ભાવને જે રીતે બહાર લાવ્યા છે એ આપણે જરા જોઈએ. અહીંયા ટીકામાં કહે છે કે વ્યવહારને બધોએ અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે, સાચા અર્થને પ્રગટ નથી કરતો, સત્ય અર્થને નથી પ્રગટ કરતો, જે વિદ્યમાન નથી એવા અર્થને પ્રગટ કરે છે. એટલે જે વિષય વિદ્યમાન નથી એને એ વ્યવહાર નયનો વિષય નથી, એટલે વ્યવહાર નય એ જેને પ્રગટ કરે છે એ અવિદ્યમાન છે. એટલે અવિદ્યમાનને અસત્યને એ પ્રગટ કરનારો છે. અભૂતાર્થ હોવાથી એ અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે. જ્યારે શુદ્ધને એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. અને આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. હવે દ્રષ્ટાંતથી જે વાત બતાવે છે એ વાતને આપણે જાણીએ એ પહેલા થોડીક વાત આપણે ગુરુદેવે અહીંયા સુધી જે કહ્યું છે એમાં જે કરી છે એ આપણે લઈએ. તો અહીંયા પાના નંબર 146 પ્રવચન રત્નાકર ભાગ પહેલો, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 146 અને પુસ્તકમાં પાનું છે 135. પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાનું 135, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 146. એમાં અહીંયા ત્રીજો પેરેગ્રાફ છે. ગુરુદેવ કહે છે, કહા જિનેશ્વર દેવનો માર્ગ એ જ દિગંબર જૈન ધર્મ છે, એમાં આવી સત્ય ન્યાયયુક્ત વાત છે, અન્યત્ર ક્યાંય નથી. ભાઈ, કોઈને રૂચે ન રૂચે એ જુદી વાત છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી જે દિવ્યધ્વનિ છૂટી એમાં એમ આવ્યું કે શું આવ્યું એમાં કે અખંડ એક અભેદ સામાન્ય ધ્રુવ, જે વસ્તુ જે હંમેશા રહેવાવાળી વસ્તુ જેનું અસ્તિત્વ અનાદિથી છે તે હોવાપણે છે તે વર્તમાન પર્યાયને બાદ કરતા જે રહે તે અભેદ વસ્તુ તે ભૂતાર્થ છે. જો ભૂતાર્થની વ્યાખ્યા અહીંયા ગુરુદેવે બહુ સુંદર કરી છે. શું કહ્યું કે દિવ્યધ્વનિમાં એમ આવ્યું કે અખંડ એક અભેદ સામાન્ય ધ્રુવ જે વસ્તુ, એમાં સામાન્ય કહેતા એમાં વિશેષપણું નથી. તો શેનું વિશેષપણું નથી? પર્યાયનું વિશેષપણું નથી. પર્યાયને આપણે વિશેષ કહીએ છીએ, ધ્રુવ છે તે સામાન્ય છે. તો એ ધ્રુવ સામાન્ય ધ્રુવ જે વસ્તુ એ વર્તમાન પર્યાય વિનાની, એટલે વર્તમાન પર્યાયને બાદ કરતા જે રહે તે અભેદ વસ્તુ તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે, તે જ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય એટલે જેને પોતાના સ્વરૂપમાં જવું છે અને જેને એ સ્વરૂપમાં જવા માટે ક્યાં દ્રષ્ટિ કરવી એ દ્રષ્ટિનો વિષય આ ભગવાન આત્મા ભૂતાર્થ સત્યાર્થ છે. પોતાનું જે સ્વરૂપ છે એની વાત કહી કે જે પર્યાય વિનાનું ધ્રુવ એ ભૂતાર્થ છે, એ જ સત્યાર્થ છે અને એ જ દ્રષ્ટિનો વિષય છે. ત્યાં દ્રષ્ટિ કરવાથી આત્માની સન્મુખતા થાય, બીજે ક્યાંય દ્રષ્ટિ કરવાથી આત્માની સમીપતા નહીં થાય, આત્માની સન્મુખ નહીં જવાય. એટલે દ્રષ્ટિનો વિષય જે છે એ ત્રિકાળ ધ્રુવ છે અને એમાં કોઈ પર્યાય નથી. એ પર્યાય વિનાનું એ દ્રવ્ય એ દ્રષ્ટિનો વિષય છે. પર્યાય સહિતની અહીંયા વાત કેમ નથી લીધી? કેમ કે અહીંયા દ્રષ્ટિનો વિષય જે બતાવો છે એ દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે બદલાતો અંશ જો સાથે લેવામાં આવે તો પછી સ્થિરતા થાય નહીં. એટલે બદલાતો અંશ શું છે? એ પર્યાય છે. એટલે પર્યાયને બાદ કરીને અહીંયા વાત લીધી છે, એને દ્રષ્ટિનો વિષય કહ્યો. અને એનો આશ્રય કરવાથી એટલે એની સન્મુખ ઢળવાથી જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. ભૂતાર્થનો આશ્રય પર્યાય લે છે એટલે પર્યાય ભૂતાર્થ તરફ ઢળે છે એમ અર્થ છે. ભૂતાર્થ પર્યાય ભૂતાર્થ તરફ ઢળે છે એમ અર્થ છે. એ પછી આશ્રય કહો કે આલંબન કહો, એ બધાનો અર્થ એક જ થાય છે. એના પછીની વાત આપણે કરી કે એ પર્યાય કઈ રીતે કરે છે, એ વાત આપણે પહેલા કરી લીધી છે. પર્યાય કઈ રીતે આશ્રય કરે છે, અહીંયા એક બીજી વાત પણ કરી છે, બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે, કે કેટલાકને એમ થાય છે કે જૈન ધર્મનો માર્ગ આવો હશે, દયા પાળવી, ભક્તિ કરવી, વ્રત કરવા, એ બધું શું ધર્મ નહીં? ગુરુદેવ કહે છે કે ભાઈ, પરની દયા કોણ પાળી શકે છે? પર દ્રવ્ય તો સ્વતંત્ર છે. જુઓ, જ્યારે એ વાંચતો હોય, અભ્યાસ કરતો, ત્યારે એ બોલે કે હા, દ્રવ્ય જુદા, છ છ દ્રવ્ય જુદા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, એમ ગોખણિયું બોલે. પણ જ્યારે એ વખત આવે એને સ્વીકારવાનો, ત્યારે એ પાછો પડી જાય છે. ત્યારે એને એમ છે કે ના, હું કંઈક કરું. ત્યારે એને શરીરનું કરવા માટે થઈને ઈચ્છા થઈ આવે છે. આમ એ બોલતો હોય કે બે દ્રવ્ય જુદા, આત્મા અને શરીર જુદા. અને પછી જ્યારે એ બીમાર પડે ત્યારે એમ થાય કે ના, મારું શરીર, મને બચાવો, ગમે તે કરો, પણ મને હવે આમાંથી છોડાવો. એ ભૂલી જાય છે કે આ પેલું શરીર મારું નથી એમ તું કહેતો તો, એ વાત જ પોતે ભૂલી જાય છે. અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ, પરની દયા કોણ પાળી શકે છે? પર દ્રવ્ય તો સ્વતંત્ર છે, અને પર દ્રવ્યની પણ કોઈ પર્યાય તો હોય કે નહીં? પર દ્રવ્યની અવસ્થા જે થતી હોય, પર્યાયો થતી હોય, એના પોતાના કારણે થાય કે તારા કારણે થાય? તું પર દ્રવ્યમાં ફેરફાર કરી શકે કે પર દ્રવ્ય પોતે પોતાનામાં ફેરફાર કરશે? પર દ્રવ્યની જે અવસ્થા થાય છે એ તેના પોતાના કારણે જે થવાની હોય છે તે થાય છે. એને તું શું કરી દેવાનો છે? પરની અવસ્થા તું કરે એમ છે જ નહીં. એટલે તું એમ કહેતો હોય કે તું દયા પાળે માટે પેલો જીવે છે, બચી જાય છે, તો એ માન્યતા ભૂલ ભરેલી છે. તું પરના કાર્યો કરી શકતો નથી, અને પેલાનું જીવવું કે મરવું જે છે એ એના પુણ્યને કારણે, એના આયુષ્કર્મ જેટલું છે ત્યાં સુધી જે થવાનું છે તે થાય છે, એ નિશ્ચિત વસ્તુ છે. એમાં તું કંઈ કરે છે એમ છે જ નહીં, માત્ર શુભ ભાવ કરે છે. હવે આગળ પણ પાછી વાત કરી છે ગુરુદેવ, બહુ સરસ વાત કરી છે કે પરની અવસ્થા તું કરે એમ છે જ નહીં. દયા ધર્મનું મૂળ છે અને પાપ મૂળ અભિમાન એમ આવે છે ને ધર્મમાં, આપણે એમ કહીએ છીએ ને, દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન, એ વાત આવે છે ને. પણ એ કોની દયા, એ કોની દયાની વાત છે? કે છે કે ભાઈ, ભગવાને કહેલી વિતરાગી દયાનું સ્વરૂપ જુદું છે, એ દયાની વાત છે. ભગવાને જે કહેલી વિતરાગી દયા એને તું સમજ, એમાં પરનું લક્ષ્ય છોડી અને વર્તમાન પર્યાય ત્રિકાળી ભૂતાર્થ સતનિજ નાયકના આશ્રયે જે વિતરાગ દશા પ્રગટ કરે તેને ભગવાન અહિંસા કહે છે, તે સાચી દયા છે. કેવી રીતે એ સાચી દયા છે? તો કે પરનું લક્ષ્ય કરે છે ત્યારે એનું પોતાનું લક્ષ્ય પરમાં જવાને કારણે જે એના ભાવ છે તે કેવા છે? શુદ્ધ ભાવથી જુદા, અશુદ્ધ ભાવ છે, વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, એ બધા ભાવ જે છે એવા ભાવે એ જ્યારે પરિણમન કરે છે ત્યારે એના શુદ્ધ ભાવ જે છે એ નાશ પામે છે, એટલે કે એનું મરણ થાય છે. પોતે શુદ્ધ ભાવે નહીં પરિણમતા, ત્યાંથી બારમાં વિભાવ ભાવે પરિણમન કરે છે પરના લક્ષે, એટલે પોતાના શુદ્ધ ભાવનું એ મરણ કરે છે. અને પોતાના શુદ્ધ ભાવનું એ મરણ કરે છે, એને કૃપાળુ દેવે પણ કહ્યું છે, ક્ષણ ક્ષણ ભાવ મરણે રાચી રહો. દરેક ક્ષણે આપણે આ કાર્ય કરીએ છીએ, એવા ભાવ મરણ જે છે એવા ભાવ મરણ ન થાય અને અહિંસા જળવાય, તો પોતાના શુદ્ધ ભાવની અહિંસા પાળવી એ જ સાચી અહિંસા છે, એ સાચી દયા છે. એટલે એવું ક્યારે થાય? તો કે પરનું લક્ષ્ય છોડી વર્તમાન પર્યાય ત્રિકાળી ભૂતાર્થ ભગવાન આત્મા નિજ સ્વરૂપ એના નાયકના આશ્રયે જાય, તો એને જે દશા ઉત્પન્ન થાય એમાં એ પોતે સ્વભાવ ભાવે રહે છે, તો પછી કોઈ હિંસા થતી નથી, પોતાના ભાવ મરણ થતા નથી. વિતરાગી દશા છે એ ભગવાન એને અહિંસા કહે છે, એ સાચી દયા છે. ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે, લોકોને સત્ય વાત સાંભળવા જ મળી નથી. આ ગુરુદેવના શબ્દો છે, અહીંયા આપણે આગળ વાંચીએ છીએ કે ધ્રુવ ત્રિકાળી સત સામાન્ય જ્ઞાયક વસ્તુ તે પરમાર્થ છે તેનો અનાદર કરીને, કોનો અનાદર કર્યો? પોતાના સ્વરૂપનો અનાદર કરે છે. જે કાયમ રહેવાવાળી વસ્તુ, ટકવાવાળી શાશ્વત વસ્તુ, જ્ઞાયક છે, એ પરમાર્થ છે, એનો અનાદર કરીને, એનો અનાદર કરીને વર્તમાન પર્યાય, વર્તમાનમાં જે પર્યાય છે તે મનુષ્યની છે કે તિર્યંચની કે દેવની જે છે, એ અને એનો કે રાગનો એ આદર કરવો એ ખરેખર એ જીવની હિંસા છે. પોતે હયાત છે, પોતે હયાત છે, પોતાનો શુદ્ધ સ્વભાવ છે એવા ભાવે નહીં પરિણમવું, એનો નકાર કરવો એ જ હિંસા છે. પોતાના અસ્તિત્વનો નકાર થાય છે ક્યારે? કે પોતે પરના ભાવે પરિણમે છે ને, પરમાં રોકાઈ રહ્યો છે, એટલે પોતાનું જે શુદ્ધ નિર્મળ અસ્તિત્વ જે છે એનો એને એ વખતે સ્વીકાર નથી, પોતાના શુદ્ધ ભાવનો પણ એને એ વખતે સ્વીકાર નથી, શુદ્ધ ભાવ અણાય છે, એટલે એણે પોતાના અસ્તિત્વની હયાતી જે છે એનો પણ એને નકાર કરી દીધો અને પોતાના શુદ્ધ ભાવ છે એને એને હણી નાખ્યા અને એ બહારમાં પરના ભાવે રહેવો, એટલે પરના ભાવે રહેવું એ જ હિંસા છે. અને તેનો અંતરમાં સ્વીકાર કરવો, પોતાના સ્વરૂપનો સ્વભાવનો એ સ્વીકાર કરવો, એનું નામ અહિંસા છે, એ દયા છે, એ ધર્મ છે. અનાદિથી તે તારી હિંસા જ કરી છે પ્રભુ. તો હવે વસ્તુ ધ્રુવ અભેદ સામાન્ય જ્ઞાયક ભાવરૂપ છે તેનો આશ્રય કરી, અંતરમાં સ્વીકાર કરી, સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ કરવો જોઈએ, અને એ વાત આ ગાથામાં આવી છે. બાકી તો એ સિવાયના જેટલા બાહ્ય ક્રિયાકાંડ છે એ બધા ચાર ગતિમાં રખડવાના કારણ છે. કૃપાળુદેવે પણ આ વાત કરી છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચારતો પામ. ભગવાન આત્મા આવો છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એટલે શું? શુદ્ધ કહેતા પવિત્ર છે, નિર્મળ છે, કોઈ એને મલિનતા નથી લાગી એવો છે. અને બુદ્ધ કહેતા એ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાની છે, એને બહારથી ક્યાંયથી જ્ઞાન લાવવાની જરૂર પડતી નથી, એના અંતરમાં બધું પૂર્ણ જ્ઞાન ભર્યું પડ્યું છે, એ અંતરમાં જ એ કેવળ જ્ઞાન પડ્યું છે એટલે એ પ્રગટ થાય છે, એવો એ બુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે. ચૈતન્ય ઘન કહેતા અસંખ્ય પ્રદેશી છે, ચૈતન્ય પણ એ જ્ઞાન સ્વભાવ છે અને એ અસંખ્ય પ્રદેશી એવો એનો જ્ઞાન સ્વભાવ છે, એને એવો સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય આત્મા અસંખ્ય પ્રદેશી છે એવી વાત નથી આવતી. સર્વજ્ઞની વાણીમાં આ તો વાત આવી છે. વળી આત્મા સ્વયં જ્યોતિ છે, એટલે સ્વયં સિદ્ધ વસ્તુ છે, એને કોઈ પ્રગટ પણ કોઈએ સિદ્ધ કરવાની જરૂર પડતી નથી, એ પોતે પ્રગટ જ છે, સિદ્ધ જ છે, કોઈએ ઉત્પન્ન કર્યો નથી, એવી એ અવિનાશી ચીજ છે અને એ સુખનું ધામ છે, એટલે આનંદનું, અતિન્દ્રિય આનંદનું ધામ છે. આવો ભગવાન આત્મા અભેદ એક રૂપ ભૂતાર્થ વસ્તુ છે, તેને તું અહીંયા કર વિચારતો પામ કહ્યું છે ને, એટલે કે તેને તું દ્રષ્ટિમાં લે, એટલે કે જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન વડે આવા જ્ઞાયકને તું લક્ષમાં લે તો તને તેની પ્રાપ્તિ થાય. બાકી તો બીજે ક્યાંયથી એ મળે એમ નથી. પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું એ અભેદ એક રૂપ અખંડ જે ધ્રુવ તત્વ, અનંત ગુણો છે છતાં એ એક રૂપ છે, એકરૂપતાની આપણે વાત કરી છે ગઈ વખતે, એ એક અનંત ગુણ છે છતાં એ એક રૂપ છે, એની દ્રષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યક દર્શન છે. આ સિવાય બાકી તો બીજા ગમે તે પ્રકારે રાગમાં તું રહે, શુભ ભાવમાં રહે, એનાથી તારું મિથ્યાત્વ જશે નહીં, તને સમ્યક્ત્વ વિના ધર્મની શરૂઆત નહીં થાય અને તારું રખડવાનું થશે. ગુરુદેવે આ બહુ સુંદર વાત મૂકી છે. હવે અહીંયા આગળ આપણે વાત જે લઈએ છીએ તે ટીકામાં આપણે જે વાત વાંચી એની પણ વાત લેવી છે. શું કહ્યું છે ટીકામાં? કે વ્યવહારને બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે, અને શુદ્ધને એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન સત્યભૂત અર્થને પ્રગટ કરે છે. એના વિશે જે ગુરુદેવે જે વાત કરી છે એને આપણે સમજવાની છે. એમાંથી ઘણો ભાવ ભર્યો છે એ પહેલા આપણે લઈએ. અહીંયા આજ પાના ઉપર ટીકા ઉપરનું પ્રવચન જે લખ્યું છે ત્યાં આજ પાના ઉપર, એટલે 136માં પાના ઉપર, પ્રવચન રત્નાકરના 136ના પાના ઉપર ટીકા ઉપરનું પ્રવચન એ આપણે જરા વાંચીએ છીએ. એમાં અહીંયા કહે છે કે વ્યવહારને બધો અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે. વ્યવહારને અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે એટલે કે જે વસ્તુના સ્વરૂપમાં નથી, અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે એટલે એનો અર્થ શું કે જે વસ્તુના સ્વરૂપમાં નથી તેને વ્યવહારને પ્રગટ કરે છે. જે આપણે પહેલા વ્યવહારનયના ઉદાહરણમાં આપણે સમજ્યા, પેલો ઘીનો ઘડો, હવે ઘીનો ઘડો નથી છતાંય એ એવી રીતે કરે છે જે વસ્તુના સ્વરૂપમાં નથી. ઘડાના સ્વરૂપ, ઘડામાં ઘી ક્યાં, ઘડો બન્યો છે જેમાંથી, એમાં કોઈ ઘી નથી. એટલે વસ્તુના સ્વરૂપમાં જે નથી એવી વસ્તુ, અવિદ્યમાન વસ્તુ જે છે એને પ્રગટ કરે છે એવો એ વ્યવહાર નહીં છે. માટે તે અભૂતાર્થ છે. અભૂતાર્થ કોને કહેવાય? કે જે વિદ્યમાન નથી એને, અથવા અસત્ય છે એને, અથવા ખંડ કરીને જ્યારે એ પ્રગટ કરે છે તો એને જે અભૂતાર્થ વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અભૂતાર્થ કહેવું એટલો એનો અર્થ એમ થાય કે જે અવિદ્યમાન છે, જે નથી એને, અથવા અસત્ય છે એને કહેવું, એનો અર્થ એ થયો કે એ અભૂતાર્થ છે. એટલે એ વ્યવહારને એવી રીતે અભૂતાર્થ છે, માટે તે અભૂતાર્થ છે. અને અભેદ વસ્તુમાં ભેદ નથી છતાં એવા અવિદ્યમાન અર્થને વ્યવહારને પ્રગટ કરે છે. ભેદ છે નહીં છતાં ભેદ દર્શાવે છે. ગુણ ગુણીનો ભેદ દર્શાવે છે એ વ્યવહાર નહીં છે. આ ગુણી ભગવાન આત્મા ને એની અંદર આટલા અનંત ગુણો, એ એવો ગુણ ગુણીનો ભેદ કર્યો એ ભેદ એ વ્યવહાર નહીં થયો. એવો ભેદ નથી, એવો આત્મા તો અખંડ છે, અભેદ છે, એમાં કોઈ ભેદ નથી. દ્રવ્ય ગુણ અને પર્યાય રૂપે આત્મા છે એમ કહેવું એ વ્યવહાર નહીં એનું કથન થયું. એમ કથન કરવાથી શું થાય? એવું કથન કરવામાં આવે દ્રવ્ય ગુણ અને પર્યાય એટલે આત્મા, તો પછી દ્રષ્ટિ ક્યાં કરવી એ સમજણ નહીં પડે. દ્રવ્ય ગુણ અને પર્યાય એમ જો લેવામાં આવે તો દ્રષ્ટિનો વિષય કંઈ બનતો નથી. એટલે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે, અને પ્રમાણ જ્ઞાનનો વિષય હોય એમાં નિશ્ચય નયનો વિષય હોય ને વ્યવહાર નયનો પણ વિષય હોય, અનેક નયોથી એ વાત કરવામાં આવી હોય ત્યારે એ પ્રમાણ જ્ઞાનનો વિષય બને. પણ પ્રમાણ જ્ઞાનનો વિષય જે છે એ દ્રષ્ટિનો વિષય ન હોય. પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રષ્ટિનો વિષય હોય નહીં, કેમ કે એમાં તો ભેદરૂપ કથન હોય, ખંડ ખંડ કરીને એ જ્ઞાનને જણાવવામાં આવ્યું હોય એટલે એમાં દ્રષ્ટિનો વિષય બને નહીં. આપણે અહીંયા શું વાત છે કે આપણે તો સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, સમ્યક દર્શન પહેલા પ્રગટ કરવું છે, અને એ જ રીતે આગળ વધતા એ જ રીતે એટલા માટે કે એવો જ પુરુષાર્થ છે. આત્મામાં જવાનો પુરુષાર્થ જે સમ્યક દર્શન વખતે કરીએ છીએ એવો જ પુરુષાર્થ આગળ વિશેષતાથી થાય છે, તો આગળ વધતા એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એ જ દિશામાં એ જ રીતે એવો જ પુરુષાર્થ, એની માત્રામાં ફેર છે, અનંત ગણો પુરુષાર્થ છે, એમ થાય છે ત્યારે એ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે એટલે મુક્ત સ્વરૂપને પ્રગટ કરે છે. તો આપણો અહીંયા પરમાર્થે ધર્મનો અર્થ શું છે? તો કે જે આપણને મુક્તિની દશા અપાવે, મોક્ષ માર્ગમાં લઈ જાય એ ધર્મ. એટલે એવા મોક્ષની આપણે પ્રાપ્તિ કરવી છે, મુક્તિની પ્રાપ્તિ કરવી છે, એ આપણું પ્રયોજન છે. તો આવું જ્યારે પ્રયોજન હોય ત્યારે એ માર્ગમાં કેવી રીતે એ પ્રયોજનને સિદ્ધ કરાય એ વાત આવે, તો કે પહેલા સમ્યક દર્શન પ્રગટ કરવું પડે, અને સમ્યક દર્શન પ્રગટ કરે તો પછી એ જ રીતે આગળ મુક્તિનો માર્ગ બને છે. પણ સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો આત્મામાં જવું કેવી રીતે? તો કે આત્મામાં ક્યાં દ્રષ્ટિ કરવી એ દર્શાવનાર જે છે તે આ શુદ્ધ નિશ્ચય નહીંથી જે કહેવામાં આવ્યો એ ભૂતાર્થ, એ ત્રિકાળ નાયક છે, એટલે જેમાં કોઈ ભેદ નથી એની વાત કરી એ દ્રષ્ટિનો વિષય છે. વસ્તુમાં ભેદ નથી છતાં એ ભેદ જણાવનારો વ્યવહાર નહીં જે છે એ બધું ભલે જણાવે, પણ એથી કંઈ દ્રષ્ટિનો વિષય બનતો નથી. ક્યાં દ્રષ્ટિ કરવી એ ખ્યાલમાં આવતું નથી, અને દ્રષ્ટિનો વિષય નથી બનતો તો તું સમ્યક દર્શન કેવી રીતે કરીશ પ્રભુ? તને ધર્મની શરૂઆત કેવી રીતે થશે? તું દ્રષ્ટિના વિષયને જાણ, એના વિના કંઈ થવાનું નથી. આ સમયસર રાખવું દ્રષ્ટિનો વિષય જણાવનારું છે. દ્રષ્ટિના વિષયને કેમ પ્રાપ્ત કરવો, દ્રષ્ટિનો વિષય શું છે, ક્યાં ક્યાં અટકવાના સ્થાન બને છે એ બધું જણાવનારું છે. અને આવા મહાન શાસ્ત્ર વિના કોઈને કંઈ સમ્યક દર્શન થઈ જાય એમ બનતું નથી. આ વાતમાંથી જ તને તને દ્રષ્ટિનો વિષય જ નહીં પણ દ્રષ્ટિના વિષયમાં અને એમાં પછી આગળ વધતા સ્થિરતા કરવામાં જે કંઈ જરૂરી છે એ બધું જ્ઞાન અહીંયાથી આ શાસ્ત્રમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આગળ વાત પણ એ કરી છે કે જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ. હવે એક ઉદાહરણ આપી અને વાત કરવામાં આવી છે. આ દ્રષ્ટિના વિષયની જે વાત લીધી એ તારે હવે આત્મસાત કરવાનું છે. પણ હવે અહીંયા ગુરુદેવે જે વાત કરી છે એ વાત આપણે અત્યારે આટલા ટૂંકા સમયમાં નહીં લઈ શકીએ. પણ એ બુદ્ધિપૂર્વકનો રાગ અને એના દ્વારા અબુદ્ધિપૂર્વકનો રાગ ને એ બધી વાત દ્વારા એ વ્યવહાર નહીં કઈ રીતે ચાર પ્રકારે છે એની વાત લેવી છે. તો આવતા સ્વાધ્યાયમાં એ વ્યવહારને ચાર પ્રકારે કઈ રીતે છે, સદભૂત વ્યવહારને, અસદભૂત વ્યવહારને, ઉપચરિત અને અનુપચરિત, એની વાત આપણે આવતી વખતે લઈશું. અને ત્યાર પછીથી આગળ ટીકામાં જે ઉદાહરણ લઈને વાત કરવામાં આવી છે એ લઈશું. બધાને એક વાત જણાવી દઉં કે આ ગાથા ઉપર ગુરુદેવે જ્યારે જ્યારે પ્રવચન કર્યા છે, કેમ કે 19 વખત વંચાયું છે, ત્યારે એક પ્રવચનમાં ક્યારેય પત્યું નથી. 5 પ્રવચન, 6 પ્રવચન, એવા 4 પ્રવચન એટલા જ થયા છે. એથી પણ વધારે થયા છે પણ ઓછા નથી થયા. અને અનેક વખત આ ગાથા ઉપર ગુરુદેવે પ્રવચનો આપ્યા છે. એને એને જૈન દર્શનનો પ્રાણ કેમ કહેવામાં આવે છે એ વાત તો હજી બાકી છે. એ વાત આગળ જ્યારે આપણે પેલું દ્રષ્ટાંત વગેરે લઈશું ત્યારે એ આવશે, ત્યારે એનો વિસ્તાર કરીશું.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે જયતે